તારીખ 12/10/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 519 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 213.
તું ભ્રમામાં તને હિત કહું છું, અંતરમાં સુખ સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર અને આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે, ન થવા અગર અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, હું જઈશ નહીં, નિર્ભય થઈશ. ભ્રમામાં તને હિકવું છું, આ મારું છે, આ ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. આ તેનું છે એમ ન માની બેસ, આ માટે આમ કરવું છે ભવિષ્ય નિર્ણય ન કર. 108 છે 212 પાને એટલે એ છે સુખ માટે ને આત્મામાં સુખ છે ને બહારમાં સુખ નથી ને આ મારું છે ને આ મારું ન માને. આમ તો છે ને લગભગ બધા જ્ઞાનીનો સુર તો ઠેક ઠેકાણેથી એ જ નીકળે છે. શું હા જો તપાસ કર તારું કેવી રીતે છે. હું તો જ્ઞાન છું, હું જ્ઞાન માત્ર છું એ જાગૃતિ આવે ને તો ફિર જ્ઞાન નો પ્રયોગ બરાબર થાય. પૂર્વ કર્મ બળવાન છે માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થ નો જય ન થયો એમ નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભૂલા. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. એ બહુ પ્રસિદ્ધ વચન છે, તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. શું કરવું છે, સમયસર ની વાત કરી, બધું વાંચવું છે, ક્રમ છે, માટે મેં પૂછ્યું હતું કે ખાસ ખાસ વિષય લઈ લઈએ. બીજા શાસ્ત્રો લેવા તો જલ્દી લેવા છે. ઠીક છે, પ્રસિદ્ધ થયા પછી ને પછી લેવા છે ને, પછી પ્રવચનો જ વાંચશું પછી. અને એક એક ગ્રંથ વાંચશું ત્યાં તો બીજો ગ્રંથ છપાઈ જશે. શું પ્રસિદ્ધ થયા પછી લઈએ ત્યાં સુધી બધી સમયસર ચાલે છે આપણે. શું પછી બધા લેશું અને એમાં સમયસર ની ગાથાઓ શરૂઆતમાં છે. પેલા જ 49 ના અવ્યક્ત બોલ છે, ક્રમબદ્ધ છે. પછી અને શ્રીમદજી ના બોલ છે, 320 છે, જયસેનાચાર્ય બધું પેલા ભાગમાં છે. એટલે એમાં શું છે કે જે ત્રણ પ્રકાર લીધા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નવ કર્મ. તો દ્રવ્ય કર્મ ને નવ કર્મ તો સ્પષ્ટપણે પૂતગળ ના છે. ભાવ કર્મ ને જીવના ને પૂતગળ ના એમ બંને ને કહેવાનું વિધાન છે, કથન બંને આવે છે. પણ જીવના સ્વભાવને જોતા જીવના નથી, જીવનો રોગ તે જીવ નથી, શરીરનો રોગ તે શરીર નથી, શરીરનો હોદો તે શરીર નથી. શરીરની પર્યાય હોવા છતાં એમ ભાવ કર્મ છે એ જીવની વિભાવિક પર્યાય હોવો છતાં જીવનું સ્વરૂપ નથી, સ્પષ્ટ છે. એટલે જાણવું, જાણીને મુખ્ય કરવું, ગૌણ કરવું, આ બે મુદ્દા છે. જાણવામાં તો એમ જાણવું કે જીવનો વિભાવ છે, મુખ્ય કરવા માટે એને મુખ્ય ન કરવા, ગૌણ કરવા માટે એને ગૌણ કરવા. ક્યાં સુધી ગૌણ કરવા? કે જ્યાં સુધી દ્રવ્ય કર્મ ને નો કર્મ ને ગૌણ કરી શકીએ ત્યાં સુધી. કેટલા ગૌણ કરવા? કે જેટલા દ્રવ્ય કર્મ ને નો કર્મ ને ગૌણ કરીએ એટલા ગૌણ કરવા. બીજું, વસ્તુ સ્વરૂપે જ્ઞાન થી ભિન્ન હોવાને લીધે જ્ઞાન નું જ્ઞેયમાં જાય છે, જ્ઞાનમાં નથી આવતા. જ્ઞાન થી ભિન્ન હોવાને લીધે જ્ઞાન ના જ્ઞેયમાં જાય છે. એટલે એ રીતે પણ ભિન્ન છે એને ભિન્ન જ જાણવાનું રહે છે. શું ભિન્ન છે? એટલે એમ જોર દેવામાં વાંધો નથી, એમ જોર દેવામાં વાંધો નથી, પણ સર્વથા દેખાતા નથી એમ લેવામાં વાંધો આવે તો ભિન્ન તો ભિન્ન છે એ વાત નહીં રહી. જોર દેવા માટે એમ, કેમકે દેખાતા જ નથી મને, કે બરાબર છે. જેમ અર્જુને એમ કહ્યું કે મને હોજ નથી દેખાતો, મને પાણી નથી દેખાતો, પાણીમાં થાંભલો નથી દેખાતો, થાંભલામાં પક્ષી નથી દેખાતો, એની આંખ જ દેખાય છે, કે બરાબર છે, તારું લક્ષ બરાબર છે, પણ સર્વથા દેખાતા નથી એમ લ્યો તો ભિન્ન છે એ વાત રહેતી નથી. તો પછી ભિન્ન છે એમ કેમ કહ્યું તમે? ભિન્ન અભિન્ન નો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, કેમ કે તો દેખાતા નથી. જેમ દ્રષ્ટિને નથી દેખાતા એમ, એમ જ્ઞાનને નથી દેખાતા એમ સર્વથા નથી. એ ચર્ચા ચાલી હતી. હવે શું છે, બહુ સરસ પ્રશ્ન છે આ તમારો, કે આ જીવ એને જોઈને અભિન્નપણું માની રહ્યો છે. કઈ પરિસ્થિતિમાં ઉભો છે જીવ? પેલા એ નક્કી કરીએ કે જીવ ઉભો છે ક્યાં. તો કે જાણીને અભિન્નપણામાં ઉભો રહ્યો છે, નથી જાણતો એમ નથી અને અભિન્નપણું નથી કરતો એમ નથી. હવે ત્યાં ને ત્યાંથી ગાંઠ છોડવી પડે એવું છે, કેમ કે ગાંઠ ત્યાં પડે છે. કે તું જાણસ ત્યાંથી જ ભિન્નતા કેળવ, પછી ઉપયોગને ફેરવવાની વાત છે. એ સિવાય ઉપયોગ નહીં ફેરે, ઉપયોગને અંતર્મુખ લઈ જવો છે. તો ઉપયોગને અંતર્મુખ તો ક્યારેક વ્યાપ્ત વ્યાપકતામાં આવશો ત્યારે ભેદ જ્ઞાનને આપણે એટલા માટે ચાર સ્ટેજ વિચારીએ છીએ કે સ્વપર પ્રકાશકતામાં પરનું પરપણું જાણે, અને પછી સ્વમાં પોતાની વ્યાપ્તિ જાણે, વ્યાપ્તિને વેદનથી જાણે, અને વેદનમાં પ્રત્યક્ષતાને ગ્રહણ કરે ત્યારે ભેદ જ્ઞાન પૂરું થાય. આટલું એક સાથે થાય, આટલો પ્રોસેસ જાણતા મેં તે એક સાથે થાય ત્યારે એનો ભેદ જ્ઞાનનો પ્રયોગ પૂરો થાય છે. સ્વપર પ્રકાશકમાં પરને પરપણે જાણે, રાગને રાગપણે જાણે, પરપણે જાણે રાગને, અને પોતાની વ્યાપ્તિ પોતાના જ્ઞાનમાં જાણે, એ વ્યાપ્તિને વેદનપૂર્વક ગ્રહણ કરે અને વેદનમાં પ્રત્યક્ષતાને પકડી લે ત્યારે ભેદ જ્ઞાન પૂરું થાય. આટલો પ્રોસેસ એક સાથે થાય ત્યારે એ ભેદ જ્ઞાન બરાબર પરફેક્ટ થાય. અને જ્યાં સુધી પરફેક્ટ ન થાય ત્યાં સુધી ક્રમે ક્રમે એનો અભ્યાસ કરે. તો પહેલો ક્રમ આ પડશે કે પરને જાણીને પરથી અભિન્નપણું સધાઈ જ રહ્યું છે, અને એ જ અજ્ઞાનને એ જ અપ્રતિબુદ્ધપણું છે. અજ્ઞાન જીવને નથી એમ તો સર્વથા નહીં કહી શકો. જેમ કે આબાળ ગોપાળ સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તો બધા આત્મા જ્ઞાની છે એમ તો નહીં કહી શકો. બધા આત્મા અનુભૂતિ સંપન્ન છે એમ તો નહીં કહી શકો. કે એમ છતાં હોવા છતાં બંધના વશે, પરના વશે એમ કરીને તરત જ એ વાક્ય અધૂરું જ રાખ્યું છે, પૂરું નથી કર્યું આચાર્ય દેવે. જણાઈ રહ્યો છે તેમ છતાં પણ અનાદિ બંધના વશે એનું લક્ષ્ય પર ઉપર હોવાથી એ પરને જ પોતાપણે અનુભવે છે, અને એનો અપ્રતિબુદ્ધપણું અજ્ઞાન છે. એટલે જે સ્થિતિમાં ઉભો છે એ સ્થિતિનો મુમુક્ષુ જીવે વિચાર કરીને ત્યાંથી એને પહેલું પગલું કયું ભરવું એમ નક્કી કરવું પડે છે. બધાની એક સ્થિતિ નથી, જ્ઞાનીની એ સ્થિતિ નથી, મુનિની એ સ્થિતિ નથી. શું? એટલે જે પરને એકપણે જાણી રહ્યો છે એ પરને ભિન્નપણે ન જાણે, ત્યાં સુધી પરથી પાછા વળવાની કોઈ પરિસ્થિતિ નથી એની પાસે. હું તો આત્માને આત્મા આત્માને જાણે એમ લેવું છે ને, તો આત્મા આત્માને જાણે એમ જો લેવું હોય તો પરને જાણતો નથી એ સ્ટેજે આવવું જોઈએ. અને એ સ્ટેજે આવવા માટે શું કરવું, વર્તમાન પરિસ્થિતિમાં શું કરવું, કે વર્તમાન પરિસ્થિતિમાં તો પરને જાણતા પરથી એકત્વ થઈ રહ્યું છે, તો પરને જાણતા પરથી ભિન્નપણું થાય, પરને પરપણે જાણે, પછી સાઈડ બદલે કે હવે મુખ પરની વાત તું, હવે પરની વાત તું છોડ, હવે તું સ્વમાં તો જો કે તારી વ્યાપકતા ક્યાં છે, તારી વેદકતા ક્યાં છે, ને એ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે. જોર માટે તો પ્રત્યક્ષતા જોશે, નહીતર તો માત્ર વિચાર વિકલ્પ રહી જશે. એ ચર્ચા ખૂબ ચાલી હતી, કારણ કે હમણાં રાજકોટ જઈ આવ્યા હતા, ત્યાંથી થોડા દિવસ રહી આવ્યા હતા, પછી ચર્ચા પાનું લઈને જ આવ્યા હતા. પછી સીધો પ્રશ્ન એમણે કર્યો કે પર જણાતું જ નથી એમ સર્વથા છે કે નહીં, સર્વથા નથી. જોર દેવા માટે અધ્યાત્મનો વિષય એ બરાબર છે, જોર દેવું જ જોઈએ, અને એમ જોર દેવાથી જ સાધ્યની સિદ્ધિ છે. પણ સર્વથા એમ લેવા જાવ તો અનેક જગ્યાએ વસ્તુના સ્વરૂપમાં વાંધો આવે છે, અને જ્યારે વસ્તુનું સ્વરૂપ જ જો વિપરીત જાણવામાં હોય તો સાધનાનું આરાધન થાય એ વાત તો બનવાનો પ્રશ્ન નથી. પછી જેની સમજણ જ વેદાંત વાળા એકલા કુટસ્થને લીએ છે, પર્યાયનો અસ્વીકાર થઈ જાય ત્યાં સુધી લીએ છે, સાધના કેવી રીતે થાય? ગમે એટલું જોર એનું કુટસ્થને ધ્રુવ ઉપર આવે નહીં, એ સાધનાને સાધી જ ન શકે. એટલે જે બેલેન્સ રહેવું જોઈએ ન રહીએ, એકાંત થઈ જાય, વસ્તુનું સ્વરૂપ જ જ્ઞાનમાં જ વિપરીત આવે, વસ્તુ દર્શન જ ન થાય. વસ્તુ દર્શન પૂર્વક પછી કેમ કઈ બાજુ ખસવું, કઈ બાજુ ગૌણ કરવું, મુખ્ય ગૌણ કરવું પડે છે. જેમ કે જ્ઞાન વિશેષનો તિરોભાવ કરવો, એમાં એ જ વાત છે કે જ્ઞાનમાં અનેક જ્ઞેયાકારો એ જ્ઞાન વિશેષ છે, અનેક જ્ઞેયાકારો વાળું જ્ઞાન વિશેષ છે. અનેક જ્ઞેયાકારોનો અર્થ શું કે અન્ય જ્ઞેયોનું જ્ઞાનમાં પ્રતિબિંબ છે. એટલે પર નથી જણાતો એ તો પ્રશ્ન ન રહ્યો, પણ એ ગૌણ કરવાનો વિષય છે, એ મુખ્ય કરવાનો વિષય નથી. પણ વસ્તુ સ્થિતિ નથી કે જણાતું જ નથી અથવા પ્રતિબિંબ પડતું જ નથી, તો એને ગૌણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. જો એમ ન થતું હોય કે ભાઈ પર પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડતું જ નથી, તો એને ગૌણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ તો પ્રતિબિંબ પડે છે ત્યારે એને ગૌણ કરવાનો પ્રશ્ન છે. અને વિરાજના તો ત્યાંથી જ થાય છે ને, કે પ્રતિબિંબ પડતા એકત્વ સાધે છે. જો એ એકત્વ સાધીને વિરાજના ન થતી હોય તો આરાધના કરવાનો સવાલ ઉભો નથી થતો. આમે બીજું સમ ખાલી આપણે ઘણી ચર્ચા ચાલી, કલાક દોઢ કલાક સારી એવી ચર્ચા ચાલી હતી, ઘરે ચાલી હતી. આનંદભાઈ ને એક દિવસ રિંગ્યા ભાઈ, આનંદભાઈ ને મહેન્દ્રભાઈ સપાણી આવ્યા હતા, પ્રવચન સવારે ચાલુ પ્રવચને આવ્યા હતા. પર જણાતું નથી એમ કહેનાર તો જ્ઞાન જ છે. હવે એમાં પર જણાતું નથી એ કેવી રીતે કીધું જ્ઞાને? એમાં પરનું જ્ઞાન આવી ગયું. જેમ કોઈ એમ કહે કે હું મૂંગો છું માટે બોલી શકતો નથી, એવું જો કોઈ કહે તો એ કહેનાર જૂઠું બોલે છે. કેમ કે એટલું એને ક્યાંથી કહ્યું? મારા મોઢામાં જીભ નથી એમ હું કહું છું કે મારા મોઢામાં જીભ નથી, તો એવું તે ક્યાંથી કીધું જીભ વગર? એમ પર સર્વથા નથી જણાતું એમ જો એકાંત લ્યો, તો એ વાત તો વધ તો વ્યાઘાત જેવી છે. એ વાત પોતે જ પોતાનો વિરોધ કરે છે, એમાં જ પુરવાર પર વિરોધ ઉભો થાય છે. અને એવું એવું એ કોઈ માનતા નથી, પ્રતિપાદન કરનારા એવું કોઈ માનતા પણ નથી, સમજનારા ભૂલ કરે છે આમાં. કેમ કે વજન બહુ જે છે એટલે સમજનારા ભૂલ કરે છે. અને આજે ગોટો કરી વાળા રહે છે કીધું. હા સમજી જાય છે, અને પછી જે બીજી રીતે સમજે છે એ એકાંત કરીને ભૂલોનું સર્વથાનો નિષેધ કરે છે એટલે બધાને એમ લાગે છે કે આકા આને સમજાવનારા ખોટા છે, આ સમજો છે ખોટું માટે સમજાવનારા ખોટા છે, એમ થાય છે. જેમ ગુરુદેવ માટે અફવા હું ચલાવી કે ગાંધી સ્વામી નિમિત્તને માનતા નથી, તે ગાંધી સ્વામી નિમિત્તને નહોતા માનતા, એ તો એમ કહેતા હતા કે નિમિત્તથી થાય એ જેમ મિથ્યાત્વ છે એમ નિમિત્ત વગર થાય એ મિથ્યાત્વ છે એમ કહેતા હતા. આવે છે પ્રવચનમાં? તો પછી નિમિત્તને નથી માનતા એમ કેમ કહેવાય? પણ એમનું જોર નિમિત્ત ઉપર નહોતું, એમનું જોર ઉપાદાન ઉપર હતું, અને એવું જોર ઉપાદાન ઉપર હતું કે પછી જે એના ઉપરથી બોલકા થઈ જતા હતા એ એવી રીતે બોલકા થઈ જતા હતા કે લોકોને એમ છાપ પડે કાંજી સ્વામી નથી માનતા, જો આ કાંજી સ્વામી વાળા આમ બોલે છે, આ એવો ઘાટ થયો છે આમાં. શું યુગલજીનું એક પાનું લઈને આવ્યા હતા સ્વપ્ર પ્રકાશ, આપણે સોને પર જણાતું નથી, ખરેખર પર જણાતું નથી બરાબર છે એ હેડિંગ નીચે જે પાનું હતું, પછી એમાંથી કાઢીને દીધું કે જો બે જગ્યાએ એ સ્વીકારે છે કે આ પર જણાય છે એ વાત આવી કે નહીં એમાં એમાં. પણ એ વાત એવી રીતે ઢંકાય છે અને બીજી વાત એવી રીતે એ ઉપસાવે છે મુખ્ય કરીને કે સમજવા વાળા એ ભૂલી જાય છે કે બધું સ્વીકાર્યું છે એ નથી, આમાં કાઢીને દીધું એમાંથી ને એમાંથી કાઢીને દીધું. શું કે જીગુલજી એ વાત ઉપર ભજન દીધું છે અને જેવી રીતે બધી દલીલો આવે છે એ જ રીતે આ દલીલો આપી છે, પણ એમાં એક જગ્યાએ લીધું છે કે જ્ઞાન પોતામાં રહીને પરનું બધું જાણી લે છે, જ્ઞાન પોતામાં રહીને પરને બધાને જાણી લે છે એ વાત એમણે લઈ લીધી છે. એ નથી જાણતા એ વાત ક્યાં આવી આમાં? એવું એક જગ્યાએ આવે છે કે એકાંતે કોઈ સંજોગોમાં કોઈ આત્મામાં કોઈ પ્રકારે કોઈ જ્ઞાન કોઈને જાણતું જ નથી, એવું ક્યાંય આવે છે એકાંત? એવું પ્રતિપાદન હોય તો બતાવી દે આમાં ક્યાંય, એવું તો ક્યાંય આવું આવતું નથી, તો પછી તમે એમ સમજો તો શું કરવા? તો એ લગભગ એમ પકડીને આવ્યા હતા. પછી કઈક ચોખ્ખું તો બહુ થઈ ગયું કે ઘણું ચોખ્ખું થઈ ગયું કે, એટલે મેં તો એ પણ કહ્યું કે જયારે કોઈ વિષય વિવાદ ઉપર ચણતો હોય ત્યારે બીજા એનું સ્પષ્ટીકરણ આપવું જરૂરી છે, અથવા તો વિવાદ ઉપર ચડીને સમજનારા કોઈ સિદ્ધાંતને વિપરીત સમજતા હોય ત્યારે બધા પૂર્વ જ્ઞાની પુરુષોએ પણ આ સાવધાની રાખી છે કે જેમ 11મી ગાથા પછી 12મી ગાથા કહી, વ્યવહારો અભૂયથો કયા પછી વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનમાન છે એવું કહેવાની શા માટે જરૂર પડી? 18 નિયમ પ્રવચન સારના 18-19 બોલમાં એમ કહ્યું કે પર્યાયથી ને ગુણથી દ્રવ્ય જુદું છે. શું પછી 20મા બોલ ની અંદર એ શુદ્ધ પર્યાય ને આત્મા શું કરવા કીધો? જયારે ગુણ ને અને પર્યાય ના ભેદો ને ગૌણ કરાવ્યા 18 અને 19 બોલ ના પ્રવચનમાં, પછી 20મા બોલ શુદ્ધ પર્યાય આત્મા શું, દ્રવ્ય વગર ની શુદ્ધ પર્યાય ને આત્મા શું કરવા કીધો? કે આચાર્યોએ ને જ્ઞાનીઓએ એ વાત હંમેશા સમજમાં રાખી છે, અહીંથી આ પ્રકારની વિકૃતિ આવશે, અહીંથી લોકો ઊંધું સમજશે ખરા, ગમે એવો ઊંચો સિદ્ધાંત હોય, ઊંચામાં ઊંચું કુટીનો સિદ્ધાંત હોય, અધ્યાત્મ હોય તો અધ્યાત્મનો વ્યામો થાય છે, અધ્યાત્મથી ઊંચું તો કાંઈ નથી શાસ્ત્રોની અંદર, આગમોની અંદર પરમાગમોમાં, પણ અધ્યાત્મનો વ્યામો થાય છે. એટલે જ્યાં જ્યાં શ્રીમદજીએ શું કરવા ખુલાસો કર્યો કે અધ્યાત્મનો પણ કોઈ વ્યામો ન કરી જાય, એમ જ્યાં જ્યાં જે સિદ્ધાંતમાંથી વિકૃતિ આવવાની સંભાવના હોય છે એ જ્ઞાનીઓને ખ્યાલમાં આવે છે કે અહીંયા આ પ્રકારની વિકૃતિ આવે, એટલે અહીંયા લાલબત્તી મૂકતા જ જાય છે. એટલે જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યાં બીજી સાઈડને સ્પષ્ટતા આપી દેવી, પછી કોઈને કાંઈ કહેવાની જગ્યા નહીં રહે, પછી છતાંય કોઈ ઊંધું પકડે કે વિરોધ કરે તો એ હોના આધારે વાત તો બહુ સ્પષ્ટ સામે આવી જવી જોઈએ. ઠીક ચર્ચા ચાલે, પછી લગભગ આમ આવી પરિસ્થિતિ છે સાંભળ્યા પછી, લગભગ આવી પરિસ્થિતિ છે. શું કે પર જણાતું નથી, પર જણાતું નથી, એવું એવું એકાંતે લેવાનો કાંઈ પ્રશ્ન નથી, મુખ્યપણે એમ લેવામાં કોઈ દોષ પણ નથી, સમજીને વસ્તુ સ્વરૂપ સમજીને કોઈ પણ કથન કરો કાંઈ વાંધો નથી. જામનગર ગયા હતા રથયાત્રા ચાલતી હતી, આ ભાવિ તીર્થંકરોની સ્થાપના વખતે ગયા હતા, એક જણ મારે પાસે આવ્યા, પર જણાતું જ નથી એમ કહેવાય કે ન કહેવાય? જવાબ હા કે ના આપો, એમ જવાબ ન અપાય. પ્રશ્ન માટે તમે સ્વતંત્ર છો, ઉત્તર માટે હું સ્વતંત્ર છું. જવાબ હા કે ના આપો એવી રીતે ઉત્તરમાં તમે મને બાંધો તો એવી ઉત્તર દેનારની સ્વતંત્રતા પ્રતંત્ર કરીને ઉત્તર નું મેળવી શકાય. કીધું તો કે કાંઈ નહીં, તારે જે કેવું હોય કહો. મેં કીધું સમજીને કહેવામાં કાંઈ વાંધો નથી, કહી શકાય, એ શાસ્ત્ર વચન છે. અને આપણે તો એના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે, તત્વનું શીલનમાં જ્ઞાનના પ્રકરણમાં પર જણાતું નથી, એ શાસ્ત્ર વચન છે, અધ્યાત્મનું વચન છે. એના ઉપરથી ન્યાય ત્રણ કાઢીને મૂક્યા છે કે એમાંથી આ ત્રણ ન્યાય નીકળે છે. અને એ ત્યાં ત્રણ ન્યાય નીકળવા છતાં સ્વપ્ર પ્રકાશકને બાધા આવતી નથી, એમ કરીને ચોથો ન્યાય સ્વપ્ર પ્રકાશક પણ આનો મૂક્યો છે. તત્વનું શીલનમાં તો આ વિષય ચોખ્ખો કર્યો છે, કીધું ત્યાં વાદ વિવાદનો પ્રશ્ન ન રહીએ એ દ્રષ્ટિએ ચોખ્ખો થઈ ગયો છે એ વિષય ત્યાં તો. જામનગર માં છેલ્લે દિવસે આગલી રાત્રે પ્રવચન હતું ને એમાં એ વાત આવી હતી, પ્રતિભાસ ની વાત હતી. એમના પ્રવચન માં પર જણાતું નથી, એ વાત તો આવે બે ચાર વખત, તો પ્રતિભાસ ની વાત હતી. હું તો જો હુકુમચંદ જયારે વાત કરતા કરતા સાંભળતો હતો, પણ મારા ખ્યાલ બધા હતો શું પ્રતિપાદન ચાલે છે, શું પ્રતિપાદન ચાલે છે નથી એ વાત. એટલે પછી કોઈ ખેંચી છે એ તો સમજાવ કે ખેંચે તો એ તો ખોટું પડે. ક્રમ તો બરાબર સમજી લેવો, ક્રમ બરાબર સમજી લેવો, પોતે ક્રમમાં કયા ઠેકાણે છે એ પણ સમજી લેવું એક વાત. પહેલા ક્રમ બરાબર સમજી લેવો, કેમ કે આ કોઈ કારણકારીના વિજ્ઞાન વગર ગમે તેમ કોઈ ચીજ સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી. શું તો કારણકારી વિજ્ઞાન નહીં સ્વીકારવા બરાબર છે, એટલે એને ક્રમ બરાબર સમજી લેવો અને પોતે ક્રમમાં ક્યાં ઉભો છે એ સમજી લેવું. પછી ત્યાંથી એક ડગલું આગળ આવવાનું છે ક્રમથી, પછી આમાં મુશ્કેલી શું છે? મુશ્કેલી તો ત્યાં છે કે તમે અજાણ્યા રસ્તે ગમે તેમ ચાલો તો ગમે ત્યાં તમે અથવા આથડી જાઓ, અજાણ્યા રસ્તે ગમે તેમ ચાલો તો ગમે ત્યાં પહોંચી જાઓ. પણ જયારે તમે રસ્તો બરાબર નક્કી કરો કે આમથી ને આમથી ને આમ જવાય છે ને હું આ જગ્યાએ ઉભો છું, તો તમારે કઈ બાજુ કેમ હાલવું હોય તો પછી તમે દીવામાં છો, પ્રકાશમાં છો, અંધારામાં નથી. પછી તમારે અંધારામાં ચાલવાનો પ્રશ્ન જ નથી. શું એટલે આપણે જયારે ક્રમનો વિષય એટલા માટે લઈએ છીએ કે બીજી ગડબડ ઉભી ન થાય. શું ક્રમ બરાબર સમજો અને ક્રમથી આગળ ચાલો, નહીતર શું થશે કે શાસ્ત્રની બધી વાતો સારી છે, કોઈ વાત ખરાબ નથી, પણ છતાં એ શાસ્ત્ર વાંચીને યથાર્થપણે એનું ગ્રહણ ન થાય તો નુકસાન પણ થાય. તરવાર બીજાને મારવામાં આવે ને પોતાનું સંરક્ષણ કરી શકાય, પણ તરવાર વાપરતા ન આવડે તો એ તરવારથી પોતાને ડોકે કપાઈ જાય. સીધી વાત છે, બહુ જ ઘણી, એટલે બહુ જ. પાનું 215 અજ્ઞાની ઉત્પાદ વ્યય કે સાથ ચલા જાતા હૈ, એટલે અજ્ઞાની એવો અનુભવ કરે છે પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે, પર્યાયમાં એકાંતે પોતાપણાનો અનુભવ હોવાને લીધે, પર્યાયનો પ્રવાહમાં એ પોતે પણ પ્રવાહિત થઈ જાય છે. શું એ હું મરી ગયો, મૃત્યુ આવે ત્યારે એને શું થાય, એ હું મરી ગયો, એટલે એ પર્યાયના પ્રવાહમાં તણાઈ ગયો, પોતે તો શાશ્વત છે. જ્ઞાનીને નિત્યમેં એટલે સ્વભાવમાં અપના અસ્તિત્વ સ્થાપિત ક્યા હૈ, જિસે વહ ઉત્પાદ વ્યય કે સાથ ચલા નહીં જાતા, ઉત્પાદ વ્યય કો જાન લેતા હૈ. એટલે જ્ઞાનીએ પોતાના ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવમાં પોતાનું શ્રદ્ધાથી પોતાનું હોવાપણું સ્થાપ્યું છે અને એ રીતે પોતાનો નિત્યપણે અનુભવ કરે છે કે જેથી એ ઉત્પાદ વ્યયને જાણે છે પણ એમાં પ્રવાહિત થતો નથી. આ એનો સાદો અર્થ છે, ખુલાસો એનો એ આપ્યો છે કે અજ્ઞાન દશામાં ઉત્પાદ વ્યય રૂપ ચલિત ભાવમાં અસ્તિત્વ સ્થાપિત રહેને છે સ્વયં કા અનિત્ય રૂપ હિ અનુભવ વર્તતા હૈ, પોતાનો અનિત્યપણે જ અનુભવ વર્તે છે અને એ અનિત્યતામાં પોતાપણું મમત્વ કરેલું હોવાથી એ અનિત્યપણાનો વિરુદ્ધ પરિસ્થિતિ બને છે ત્યારે પોતે એનો પ્રત્યાઘાતમાં આવે છે. જેમ કે મૃત્યુ, તો એને અનિત્યતામાં નિત્યતા સ્થાપી છે, તો એનો પ્રત્યાઘાત એને આવ્યા વગર રહે નહીં. જબકિ જ્ઞાન દશા મેં નિત્ય સ્વભાવ મેં અસ્તિત્વ સ્થાપિત હોને છે, દોનોં અંગો કા એક સાથ જ્ઞાન રહેતા હૈ, દ્રુપણાનું પણ જ્ઞાન રહે છે અને ઉત્પાદ વિનું પણ જ્ઞાન રહે છે. એમાં લક્ષ્ય ધ્રુવનું રહે છે, વિનું માત્ર જાણવું રહે છે. અને અધ્યાત્મમાં તો એક ન્યાયે કેવળ જ્ઞાનની પર્યાય પણ પર છે. હવે શું કરશો? એ જ જ્ઞાન છે ને એ જ જ્ઞેય છે. અધ્યાત્મની ચરમ સીમા તો એ છે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ પર છે અને ત્રિકાળી શ્રદ્ધાનો વિષય છે એટલો જ સ્વ છે. એ પરમ અધ્યાત્મની ચરમ સીમા છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન નથી જાણતો, એ પરિસ્થિતિ આવે એમ છે. એકાંત તો સ્થાપિત થઈ શકે એવું છે જ નહીં, તો પહેલેથી માનીને છેલ્લે સુધી બધે જ બાધા આવશે. ક્યાંય ક્યાંય બાધા નહીં આવે એવું નહીં થાય. અને ભેદ જ્ઞાન જેવો વિષય નહીં રહે. મુખ્ય વાંધો તો ત્યાં આવશે કે જે ભેદ જ્ઞાન કરવાની વિધિ પ્રસિદ્ધ છે અધ્યાત્મ શાસ્ત્રોમાં, કે જેના ફળ સ્વરૂપે અનુભવ છે. કોનાથી ભેદ પાડવો? જેના જે જણાતું જ ન હોય એનાથી ભેદ પાડવાનો પ્રશ્ન ક્યાં રહે છે? એટલે સ્વરૂપમાં અભેદપણું એ જ ભેદ જ્ઞાનની એ સિક્કાની એક બાજુ છે, અને પ્રતિભિન્નપણું એ જ ભેદ જ્ઞાનની એ જ સિક્કાની બીજી બાજુ છે. સિક્કો બે બાજુ વાળો છે, એક બાજુ વાળો સિક્કો નથી. કોઈ એમ કહે ના મારો સિક્કો એક બાજુ વાળો છે તો કોઈ સિક્કો નથી, કઈક તને કલ્પના થઈ ગઈ, કેમકે બીજી બાજુ ક્યાં જાય? શું એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો સર્વથા. આ 519મો છે એ અનુભવ દ્રષ્ટિનો છે, કેમ કે ઉત્પાદ વ્યયમાં અનુભવ થાય છે તો આ કલ્પના થાય છે, વાસ્તવિક નથી એમ કેવું છે. ઉત્પાદ વ્યયમાં પોતાપણાનો અનુભવ, પર્યાયમાં પોતાપણાનો અનુભવ, એકાંતે એટલો ને એવડો હું છું, એ જે અનુભવ છે એ અનુભવ વાસ્તવિક નથી પણ કલ્પના છે. કેમ કે આત્મા શાશ્વત પણ છે, એકલો અનિત્ય નથી પણ શાશ્વત પણ છે. માટે માત્ર પોતાનો જે અનુભવ છે એ અનુભવ સાચો નથી. પર્યાયમાં પર્યાય જીવડો ને જેટલો એ અનુભવ સાચો નથી, ભલે અનાદિથી એવો અનુભવ આવતો હોય. આપણે વાત ચાલી ને કે ભાઈ સૂર્યની મને ગરમી લાગે છે એ અનુભવ સાચો નથી. ગરમી જણાય છે તે સાચી વાત છે, પણ અનુભવ થાય છે એ વાત સાચી નથી. કહેતો કે તમે અનુભવને માનતા નથી. એવું જ આ છે કે પર્યાયમાં હુંપણાનો અનુભવ એકાંતે એ સાચો નથી. જે પર્યાય જીવડોને જેટલો નથી, ત્રિકાળી પણ પોતે છે, અને જે અસ્તિત્વ છે એ શાશ્વતપણે અસ્તિત્વ સ્વભાવ તો ત્રિકાળીમાં છે. એક સમયની પર્યાય નાશ પામે છે એમાં અસ્તિત્વ સ્વભાવ નથી, કેમ કે અસ્તિત્વનો સ્વભાવ તો રહેવાનો છે, નાશ પામવાનો નથી. શું? અસ્તિત્વનો સ્વભાવ તો અસ્થિપણે રહેવાનો છે, નાશ પામવું એ અસ્તિત્વનો સ્વભાવ નથી. તો એ ક્યાં છે? કે એ ત્રિકાળીમાં છે, અને એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા અસ્તિત્વને ગ્રહે છે. તો ક્યાં છે અસ્તિત્વ? કે ત્રિકાળીમાં છે. હવે આમ હોવા છતાં, વાસ્તવિકપણે આમ હોવા છતાં, એક સમયની પર્યાય જે વિનશ્વર છે એમાં અસ્તિત્વ ગ્રહણ થાય છે. આનું નામ વિચાર છે, આનું અજ્ઞાન છે, આનું નામ વિપર્યાસ છે. આ છૂટવું જોઈએ, આ કલ્પના છે. કલ્પના પોકે વિપર્યાસ છે. એટલે અનુભવ જુઠ્ઠો છે. આ પર્યાયમાં હુંપણાનો અનુભવ, એ હુંપણું એટલે અસ્તિત્વ ગ્રહણ, એ અનુભવ જુઠ્ઠો છે. માટે અનુભવો એ બધા સાચા જ હોય એવું કઈ નથી. જેટલા અનુભવ થાય તે બધા સાચા જ હોય એવું કઈ નથી. અનુભવ વાસ્તવિક શું, સત્ય શું, અને અનુભવ જુઠ્ઠો એટલે ભ્રાંતિગત પણ અનુભવ શું, આ બે વાત અનુભવના વિષયમાં પોતે સ્પષ્ટપણે સમજવી રહે છે, અને એ રીતે અનુભવને તપાસવો રહે છે. મિથ્યા અનુભવની નિવૃત્તિ થાય અને સત્ય અનુભવની પ્રાપ્તિ થાય, આમ છે. અનુભવના વિષય માટે ચોખવટ જરૂરી છે, નહીતર નિયમતી શું કહે છે? નાથીનો દ્રષ્ટાંત એટલા માટે આપ્યો છે, અહીંયા ભાઈએ ખુલજી ધર્મદાજી ખુલ લગે, એમાં એ લોકો એમ જ કહે છે અનિયમત વાળા કે અમે જે કહીએ છીએ તે અનુભવથી કહીએ છીએ, પૂંછડું જેના હાથમાં આવ્યું એ આંધળાએ એમ કહ્યું કે હું જેના હાથમાં પગ આવ્યો તો કે હાથી થાંભલા જેવો છે, મારા હાથમાં આવડો મોટો થાંભલો છે ને, હવે ત્રણે આંધળા છે, શું કે છે? હાથી થાંભલા જેવો નથી, સુપડા જેવો નથી અને દોરડા જેવો નથી, છતાં એ ત્રણે પ્રકારમાંથી એકે પ્રકાર નથી એમ પણ નથી, અને ત્રણનો એકાંત છે એવું પણ, ત્રણમાંથી કોઈનો એકાંત છે એવું પણ નથી, જેવો છે એવો છે, અને એમાં બધું સમાય જાય છે, એ દેખતો એમ કે છે, એના જેવી આ બધી વાત છે. એટલે અનુભવ બધા કોઈ એમ કે અમે અનુભવથી આમ કહીએ છીએ એમ ન ચાલે, તારો અનુભવ સાચો છે વાસ્તવિક છે કે તારો અનુભવ ઝૂઠ છે ખોટો છે એ સમજવું રહ્યો. એટલે ક્યાંય પણ એકાંત થાય છે ત્યાં વિપર્યાસ આવે છે, વસ્તુ તો જેવી છે તેવી છે ને જેવી છે તેવી જાણવી રહી, આરાધનાનો વિષય જુદો છે વિરાધનાનો વિષય, વિરાધનામાં ક્યાં મુખ્ય થાય તો વિરાધના થાય, શું શું મુખ્ય થાય તો આરાધના થાય, એ બીજું એ આખો ન્યાય જુદો થઈ ગયો, પણ વસ્તુનું સ્વરૂપ શું છે એ તો પહેલા સ્પષ્ટ હોવું જોઈએ. અહીંયા એ છે ઉત્પાદ વ્યયમાં પોતાપણું માને છે, તો કે મને વેદના થાય છે એ મારો અનુભવ ખોટો, ચોખ્ખી વેદના થાય છે અસહ્ય વેદના થાય છે મારો અનુભવ કેમ ખોટો ગણાય, આ કઈ વાત ગળે ઉતરે એવી નથી. તો કે ભાઈ તને વેદનાનું તારા જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે એટલી વાત સાચી છે, અને તને તારી જ્ઞાનની પર્યાય વિદાય છે ને જણાય છે એ વાત સાચી છે, પણ એ સિવાય શરીરાદિની પર્યાય જણાય છે પણ વેદાતી નથી એટલી વાત સાચી છે, વિદાય છે ને જણાય છે એ વાત ત્યાં સાચી નથી. આ વાસ્તવિકતા છે, આટલી વાસ્તવિકતા જ્ઞાનીઓએ પોતાના સ્વાનુભવથી પ્રસિદ્ધ કરી છે. તું તારા પરિણામમાં એ વાતની શોધ કરીને નક્કી કર કે જ્ઞાની કહે છે એ સાચું છે કે નહીં, કે જ્ઞાની કહે છે એ ખોટું છે, એ તારા અનુભવથી તું સ્પષ્ટ કર, તપાસ કરીને સ્પષ્ટ કર, એમને માની લેવાની વાત નથી, પરીક્ષા કરીને સ્પષ્ટ કર. અને એ પરીક્ષામાં પણ તને દુઃખનું કારણ શું છે સુખનું કારણ શું છે એ તારો લક્ષ્યાર્થ હોવો જોઈએ, કેમ કે જે કાંઈ વાત વિચારવી છે એ તો સુખ દુઃખના લક્ષ્ય વિચારવી છે, તો તારો લક્ષ્યાર્થ જાળવીને તું વિચાર તો તને સ્પષ્ટ ખ્યાલમાં આવશે કે દુઃખનું કારણ શું છે સુખનું કારણ શું છે કલ્પના શું છે વાસ્તવિક શું છે બધું સમજાશે. એટલે અનુભવમાં પણ લક્ષ્યાર્થને જાળવવો અને વાસ્તવિકતાને તપાસવી, લક્ષ્યાર્થને જાળવીને વાસ્તવિકતાને તપાસવી, આ પરીક્ષા કરવાની પણ કાર્ય પદ્ધતિ છે, સંશોધન કરવાની પણ આ કાર્ય પદ્ધતિ છે, એમને શોધ કરવી કે એમને પરીક્ષા કરવી એમ પણ વાત રહેતી નથી. આટલી વાત પરીક્ષાના સંબંધમાં પણ સ્પષ્ટ હોવી જોઈએ. એમ તો કે છે ને કે મને શરીરની વેદના થાય છે, અવલોકનમાં તો એમ અવલોકનનો પ્રયાસ કરવાનો છે કે એકલું જ્ઞાન છે વેદક સ્વભાવી જ્ઞાન ક્યારે ગ્રહણ થાય છે, વેદના જ્ઞાનની જ્ઞાન વેદના ક્યારે ગ્રહણ થાય છે કે ભિન્ન પડે ત્યારે, અસાતા વેદની સાધનના એકત્વમાં રહેલું જ્ઞાન એ પોતાના એકલા જ્ઞાન વેદનને ગ્રહણ નથી કરી શકતું, એટલે જ્ઞાનને ભિન્ન પાડ્યા વગર જ્ઞાન વેદનનું ગ્રહણ નથી થતું, કેમ કે એ તો જ્ઞાન માત્ર પણ જ્ઞાન વેદાય છે, જ્ઞાન વિશેષપણે ભાવમાં આવી જાય અને જ્ઞાન વિદાય, જ્ઞાન વિદના વિદાય, જ્ઞાનાનુભવ થાય, એમ તો પકડાય જ. એટલે અનાદિ વંદના વશે એ સ્થિતિ છે, એમાં તો અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી, અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી, એ પરિસ્થિતિ છે. કેમ કે એને નથી પકડાતો માટે અનુભવાતો નથી, એ તો ના જ પાડ છે. એને એટલા માટે ભેદ જ્ઞાન એકમાત્ર વિધિ એટલા માટે લીધી કે જુદું પાડતું, એકલું જ્ઞાન એકલું તું જો, જ્ઞાન ને માત્ર જ્ઞાન તરીકે જો, તો તને વેદન બરાબર પકડાશે. અને પછી એની અંદર પ્રતિબિંબ શું અને બિંબ શું, વેદના આદિ પરગ્નિ બિંબ છે અને એને ઝીલનાર જ્ઞાનાકાર છે, જ્ઞેયાકારે જ્ઞાન થયેલો જ્ઞાનાકાર છે, જ્ઞેયાકારે થયેલું જ્ઞાન છે, એ પ્રતિબિંબ છે, એમ ત્યારે વાસ્તવિક જ્ઞાન સમજાશે, જ્ઞાનનું વાસ્તવિક જ્ઞાન થશે, એમ છે. પ્રતીતિ પર્યાય છે, પણ અખંડ ની પ્રતીતિ અખંડ આકારે છે. અખંડ ની પ્રતીતિ નો ભાવ છે એ જેવું અખંડ છે, એટલે પછી ચાલુ ને ચાલુ રહીએ છે, ચાલુ ને ચાલુ રહીએ છે. ઉત્પાદ બે હોય તો પણ એક ધારો ચાલુ રહીએ છે, શું એક ધારો એ ચાલુ રહીએ છે. એટલે એને એમ કહીએ કે અખંડ ની પ્રતીતિ અખંડ રૂપે છે, પણ એમાં ઉત્પાદ વ્યય નથી. પર્યાય લ્યો, પ્રતીતિ ની લ્યો, જ્ઞાન ની લ્યો, કોઈ બી પર્યાય લ્યો એટલે ઉત્પાદ વ્યય તો થવાનો જ. કેવળ જ્ઞાન હોય તો એક ધારો કેવળ જ્ઞાન છે, છતાં ઉત્પાદ વ્યય તો છે જ, એની અંદર ઉત્પાદ વ્યય નથી એમ નથી ત્યાં. જ્ઞાનીએ પોતાના નિત્ય સ્વભાવમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે, એટલે છે ને સ્થાપિત કર્યું છે શ્રદ્ધામાં. ત્યાં અસ્તિત્વ સ્વભાવ વાસ્તવિક નથી એમ નથી, વાસ્તવિક ત્રિકાળી અસ્તિત્વ નિત્ય સ્વભાવમાં છે અને છે ત્યાં શ્રદ્ધાએ સ્થાપિત કર્યું, અહીંયા છે મારું અસ્તિત્વ બસ. પછી એ ઉત્પાદ વ્યયની સાથે હું તણાવ છું એમ નથી થતું. શું ટ્રેનનો દ્રષ્ટાંત છે, એમાં જરાક અહીંયા જોવે એક સેકન્ડ એટલે ખ્યાલ આવે કોઈ ભ્રાંતિ હતી, મારી ગાડી નથી ચાલતી, પેલી ગાડી આવી એમાં એમ લાગ્યું મારી ગાડી ચાલે છે, એ ગાડી સ્થિર છે ને મારી ગાડી ચાલે છે, પણ જરાક અહીંયા જોયું એટલે ખ્યાલ આવ્યો કે નહીં આ ગાડી એમને ઊભી છે, ચાલે છે ઓલી ગાડી. પણ ભ્રાંતિમાં તો એવો વાસ્તવિક જેવો અનુભવ થાય કે નહીં હું જ યાર હું જ ચાલુ છું, એ પોતે પર તણાતો હોય ચાલતી ગાડીમાં બેઠો એવું એને લાગે, એ અનુભવ જૂઠો છે. તો કેવો અનુભવ જૂઠો છે, એના ઉપરથી તો આ લોકોએ પૃથ્વી ફરે છે એ સિદ્ધાંત ભૂગોળમાં લીધો છે. શું સૂર્યચંદ્ર ફરે છે તો કે ના એ તમને ગાડીમાં બેઠા જેવો અનુભવ છે, કે ખરેખર તમારો પૃથ્વીનો ગોળો ફરે છે, થોડા તો સ્થિર જ છે, ત્યાં છે ત્યાં ત્યાં છે, એ એટલે કોઈ ન્યાય પકડ્યો છે એનો, સાચો છે કે એમ એ બીજી વાત છે, ન્યાય પકડ્યો છે એમણે. એવું છે ખોટો અનુભવ ને પણ ખોટામાં ટેકો ટેકા માટે લઈ જવો હોય તો લઈ જઈ શકાય છે, એ તો કોઈ એવું પકડ્યું છે, કારણ કે ખોટી વાત છે. પૃથ્વી ધરી ઉપર ફરે છે અને સૂર્યચંદ્ર સ્થિર છે એ વાત ખોટી છે, ખરેખર સૂર્યચંદ્ર ફરે છે નથી ફરતી. હવે કઈક સ્વીકારે છે હમણાં હમણાં કઈક આવ્યું છે, પૃથ્વી ફરે છે એવું નથી લેતા, સૂર્યચંદ્ર ફરે છે. તમારી ગાડીમાં જો તમને ખબર પડે બરાબર છે આપડી ગાડી ચાલે છે, એનો અર્થ શું થયો કે પોતા ઉપર જોતા વાસ્તવિકતા નો ખ્યાલ આવે છે, એકલા પર ઉપર જોવો તો વાસ્તવિકતા નો ખ્યાલ નથી આવતો એમ કેવું, એકાંતે પર ને જોતા પરમાં હું પણ ઉઠી જાય છે, સ્વને સ્વપૂર્વ પર ને જાણતા સ્વપર યથાર્થ પોતાના સ્થાનમાં જણાય છે, ભ્રાંતિ થતી નથી. અને પરને એકાંત, પરને એકાંતે જાણ્યું એનું કે પરને મુખ્ય કર્યું, પોતે હોવા છતાં પરને મુખ્ય કર્યું, દુઃખદાયક થયો. હવે સ્વપર બંને જણાના અને મુખ્ય ગુણતાને ના તારા પરિણામમાં તું ઊભો છે સદમસ્ત રીતે, મુખ્ય ગુણ તો થવાનો, તો કાને મુખ્ય કર ને, કાને મુખ્ય કર, ચિત્ત તો બે જ છે, તો સ્વને મુખ્ય કર. સ્વપરને જાણતા સ્વને મુખ્ય કર તો સુખ સુખ થશે, કેમ કે પરને મુખ્ય કરતા દુઃખ થયું હતું, તો એથી ઉલટું કે સ્વને મુખ્ય કરતો સુખ થાય. બસ સીધી સાદી વાત છે. અનુભવ ઉપર જરા વધારે વિચારવા જેવું છે કે અનુભવ બધા સાચા જ હોય એવું કઈ નથી. વાસ્તવિકતા તપાસવી એ છે, અને લક્ષાર્થે વાસ્તવિકતા તપાસવી કરીએ છે, તો એની પરીક્ષા બરાબર થાય કે અનુભવ સાચો કે અનુભવ ખોટો. સ્વપ્નમાં અનુભવ જ થાય છે ને બીજું શું થાય છે? હે, સાચો છે ખોટો છે અનુભવ? સ્વપ્નમાં બહુ ડરે છે કોઈ, કોઈ રાજી થાય છે, કોઈ સુખી થાય છે, કોઈ દુઃખી થાય છે, કોઈ ભૂખ્યો થાય છે, કોઈ તરસો થાય છે, કોઈ ભૂખ્યો હોતો હોય તો ધરાઈ જાય છે સુખડી ખાઈને, એવું તેને અનુભવ થાય છે કે હું ધરાઈ ગયો. હોય ખોટો અનુભવ છે, વાસ્તવિકતા નથી એમાં, બધું ખોટું થાય છે. અનુભવ થાય માટે બધું, અનુભવ લાગે માટે બધું સાચું છે એવું કાંઈ નથી. જેટલો અનુભવ થાય બધું સાચું જ હોય એવું કાંઈ નથી. અનુભવના વિષયમાં વધારે વિચારવા જેવો વિષય લક્ષપૂર્વક વિચારવું, તપાસવું, પરીક્ષા કરવી લક્ષપૂર્વક, પછી વાંધો નહીં આવે. તો પરીક્ષા સાચી થશે, સાચું સાચું જણાશે, ખોટું ખોટું જણાશે, એવું છે.
Oh.